ની દુર્લભતા વાત શરૂ કરીને ક્યાંથી શરૂઆત કરી? અનાદિ નિત્ય નિબોધ માંથી નીકળી સાધારણ માંથી પ્રત્યેક પ્રત્યેક માંથી વિકલ્પ વિકલ્પ માંથી અસંગની માંથી સંગની માં અને એમાં પણ મનુષ્યપણામાં મનુષ્યપણામાં પણ ઉચ્ચ કુળમાં એમાં દેશ આશ્રય ગુરુ ક્યાં સુધી પહોંચ્યા? હવે ત્યાં સુધી પહોંચીને પણ ત્યાં પણ શબ્દ વચ્ચે વચ્ચે પૂજા દાન શિલ્પ સંયમ આદિ વ્યવહાર ધર્મની વાસના તો કદાચ ઉપજી પણ જાય, કદાચ વિશુદ્ધિ લગ્મી જેવું થઈ જાય, કસાઈની મનસા જેવું થઈ જાય, પણ મૂળ તો નથી થતું. જેનાથી અનાદિ નિત્યાત્મ રોગ મટે. હવે આ રોગ કેવો હતો? હોય આમાં તો કઈ અમને તો કઈ દેખાતો નથી, એની કોઈ પીડા નથી દેખાતી. શરદી થયો હોય, માથું દુખે તો આમ ફાટ ફાટ થતો છે, એની કઈ પીડા પણ દેખાય? નિત્યાત્મ પીડા દેખાય? રોગ જ નથી, ક્યાં પીડા દેખાય? પણ શું છે એમાંથી શું થાય? પગ દુખે, માથું દુખે, જોઈન્ટ પકડાઈ જાય, ઓલા હોય ડેન્ગ્યુમાં ને એમાં બધું, આમાં શું છે? એની પીડા શું છે? સંયોગમાં શું કામ પીડા જોવે છે? કે માથું દુખ્યું ને પગ પકડાઈ ગયા, જકડાઈ ગયા ને બધું પેરાલિસિસ થઈ ગયું. પરણતીમાં જોઈ છે, પરણતીમાં વેદન જોઈ તો આખું તા સિવાય બીજું કઈ નહીં મળે, અને એનું મૂળ કારણ કોણ છે? મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ રોગ મટે એવા નિમિત્તો નું મળવું. ફરીથી ક્યાં શબ્દ જી લીધું? નિત્યાત્મ રોગ મટે એવો પુરુષાર્થ ઉપાદાનની જાગૃતિ નહીં, હજી તો પેલું એવા નિમિત્તો નું મળવું તો ઉત્તરોત્તર મહા દુર્લભ. ઉત્તરોત્તર એટલે પેલા સ્ટાન્ડર્ડ થી લઈ લેજે, નિત્ય નિગત થી લઈને પરંપરા આગળ વિચારતો જજે તો આવો યોગ કેવો છે મળવો, અને આવો કોને મળે? તો સારામાં મળે, કેટલા મળે? મહાવિદ્ય ક્ષેત્રમાં મળે કે ચોથા આરણ મળે? અને બીજાની વાત કરવા કરતા આપણને મળી ચીકો છે, બીજાની વાત નથી કરવી, પણ કોને છે? આપણને તો અત્યારના એ મળી ચીકો છે. તો જૈન ધર્મ નું એટલે આવા નિમિત્તો નું મળવું તો ઉત્તરોત્તર મહાદુર્લભ છે. આ હલકા નિકૃષ્ટ કાળમાં કેવું છે? આ હલકો નિકૃષ્ટ કાળ કેમ કીધું? ઊંડા અવસર એ અપેક્ષા છે. એક વાત સમજી લેવું, ઉપચાર હંમેશા કોના ઉપર આવે? કાળ ઉપર આવે, અંતે હોય પરિણામ. પોતાના પરિણામ નો હંમેશા ઉપચાર કાળ ઉપર બીજા ઉપર. પોતે જરા મૂળમાં ન હોય તો આ દિવસ ઓલો છે, ડલ છે આજે, ઓલું ડલ ને દિવસ તો જેવો ઈગો છે એવો, અને આજે ફ્રેશ ને એવું હોય તો આમ જરા વેપાર ધંધા જરા આજ બહુ કમાણી થઈ તો શું કહેવાય? આ સારો દિવસ થઈ ગયો ને, સોના શુભ દિવસ આપણા માટે. કોઈ જગતમાં એ પોતાના પરિણામનો આરોપ બીજા ઉપર આપવામાં આવે છે. તો એ આ હલકા નિષ્કર્ષમાં જૈન ધર્મ નું યથાર્થ શ્રદ્ધાનાદી થવું તો કઠણ જ છે. શું છે? કઠણ. આજે તો વિકલ્પ આત્મ ભૂમિકા ની અનુભવ પૂર્વક ની તો વાત, દૂરની વાત. જૈન ધર્મ નું યથાર્થ શ્રદ્ધાનાદી, જૈન ધર્મ બીજા અન્ય મત તો છોડી દઈએ, જૈન મત માં યથાર્થ પણ ક્યાં છે એની શ્રદ્ધા, એ પણ હજી ભેદ ન પડે. તો તમારા કેવું છે? એવું જ અમારામાં પણ છે, અમારા પણ એવું છે. તમારામાં થોડું વધારે જ્ઞાન ની મુખ્યતા, અમારામાં થોડી તપ ની મુખ્યતા. કરવું તો પડે કે નહીં? એમને કઈ થોડી મોક્ષ થાય, કષ્ટ સહન કરવું પડે કે નહીં? નહીં, એટલે ઘરમાં બેઠા બેઠા લડ્ડુ ખાતા ખાતા મોક્ષ થાય? પેલા અમે કહીએ નથી વાત કરો, પેલા લડ્ડુ ખાતા ખાતા જે કઈ કે વનમાં જવું પડે, તપ કરવું પડે, દુખાઈ રહેવું પડે, ક્યારેક ઉગાડા પડે, ઠંડી ગરમી સહન બધું એમને થાય. કોઈ નહીં રીતે કે કોઈ શું અરે પણ કરવું તો પડે ને, એમને કઈ ઘર બેઠા થોડી રાજપાટમાં બેઠા થાય. આખી દ્રષ્ટિ એટલી બેરમુક્તામાં છે કે વેદન જાણે આખું સંયોગમાં નાખી દીધું. જે ખરેખર વેદન પોતાની નિશ્ચિત રૂપે પર્યાયમાં હોય, પ્રગટતાનું વેદન હોય, સંયોગની પ્રથકતા હોય અને શ્રીકાળીની અસ્તિત્વ હોય, એનો આશ્રય છે. સંયોગની શું હોય? પ્રથકતા. પ્રગટતાનું શું હોય? વેદન હોય. અને ત્રિકાળીનું શું હોય? આશ્રય, અવલંબન. અને એની બદલે વેદન ક્યાંક નાખી દીધું આપણે? જેનું ક્યારે પણ ક્ષેત્ર ભિન્નતા છે, વેદન નો જ્ઞાન આપે. હજી તો એક વિકલ્પાત્મક નિર્ણયની ભૂમિકા પણ સાચી તૈયાર નથી થઈ, તો પછી એ વિકલ્પ છોડીને અનુભવની પ્રત્યક્ષ દશા થવી તો હજી ઘણી દૂર છે. જૈન ધર્મ નું યથાર્થ પ્રદાન આદિ થવું તો કઠણ છે જ છે જ. આપણે પણ આ બહુ જ વિચારીને, મેં પણ કોઈ નિર્ણય કરીને કર્યો છે કે આમ મને મળ્યું એટલે સાચું એમ કરીને કર્યો? પાકો નિર્ણય કરીને હવે કે છે. પરંતુ તત્વ નિર્ણયરૂપ ધર્મ થાય તો બાળ, વૃદ્ધ, રોગી, નિરોગી, ધનવાન, નિર્ધન, સુક્ષેત્રી અથવા તથા કુક્ષેત્રી ઇત્યાદિ સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે. હવે બીજી રીતે શું કીધું? કઠણ તો છે પણ ગમે ત્યાં ને ગમે રીતે થઈ શકે. આખું અલ્ટિમેટ તો ક્યાં લઈ ગયા? એ શાસ્ત્ર ગુરુ મહાદુર્લભ છે, મનુષ્ય પણ દુર્લભ, પછી મહાદુર્લભ અને ઉત્તરોત્તર મહાદુર્લભ, એ રીતે આગળ લેતા ગયા. દુર્લભ પછી મહાદુર્લભ, તો એ મહાદુર્લભ નિત્યાત્વ માટે એવા. હવે આવા નિત્યકાળમાં જૈન ધર્મ નું યથાર્થ સિદ્ધાન થયું તો કઠણ છે તો નિશ્ચિત છે, પણ કહીને શું કેવું છે? તું ચિંતા ન કર, નિરાશ ન થાય. ગમે એવી સંયોગોમાં, શરીરની સ્થિતિમાં અને ગમે તે ક્ષેત્રમાં તને આ થઈ શકે છે. પરંતુ તત્વ નિર્ણયરૂપ ધર્મ ફરીથી શું આવ્યું? ધર્મ શેમાં લીધું? સંયોગમાં લીધું, ભાષામાં લીધું, વિકલ્પમાં લીધું કે જ્ઞાનના નિર્ણયમાં લીધું? આખો કેટલો ફરક પડે છે. ધર્મ પહેલાની પૂર્વ ભૂમિકા શેમાં તૈયાર થાય? સંયોગમાં, વાણીમાં, વિકલ્પમાં, જ્ઞાનના નિર્ણયમાં, ભલે સાથે વિકલ્પ હો. તો એ તત્વ નિર્ણયરૂપ ધર્મ થાય તો શું છે? ગમે અવસ્થા કેવી હોય, બાળક હોય, વૃદ્ધ હોય, બાળકને સંવેદન થાય કે ન થાય? બાળકને થાય, બાળકને થાય. એ ભલે 8 વર્ષ પછી લઈને પણ આવી શકાય છે, પણ જો 9 થાય તો 8 વર્ષ. ફરીથી મારો પ્રશ્ન, બાળકને થાય? બધા હા પાડે, સાત પાડે છે. બાળકને નહીં, આત્મા ને થાય. શું છે બાળકને? શું કામ વિચારીએ આપણે? કોને થાય? આત્માને ધર્મ થાય. પણ બાયમાં કેવી યોગ્યતા હોય એ માટે કે બાળક હોય 8 વર્ષ થતો એને એ થાય. બાકી બાળકને થાય એ પણ દ્રષ્ટિ કરવા જેવું નથી. સાથે એક બાયની પરિસ્થિતિ લઈને એમને સમજ્યું કે શું થાય, અમે તો હજી કેવા છીએ? બાળક છીએ ને, એટલું તો છૂટ ને, બચાવ બચાવ. અમે મોટા થશું ત્યારે કરશું. મોટા થયા તો હજી તો અમે તો ભણીએ છીએ ને, પછી ભણીએ એનાથી થોડા મોટા થયે તો હજી અમારે આજીવિકાનું તૈયારી કરવી પડે, એનાથી હજી ગ્રસ્તામાં અમારે બધું ચલાવવું પડે બધું. હજી તો નાના છીએ ને આપણે. અહીંયા બાળક પછી વૃદ્ધ થાય તો વૃદ્ધ થાય ત્યારે તો મુશ્કેલી. શાસ્ત્રો માં લખ્યું છે જ્યાં સુધી ઇન્દ્રિય સલામત છે, વૃદ્ધ થયા નથી ને બધું એ પહેલા કરી લેજે. તો વૃદ્ધ દશામાં થાય થાય તમને જશન થાય કઈ સંભળાય ને? એક મિનિટ એક મિનિટ, કઈ સંભળાય નહી, આંખો વહી ગઈ હોય, પછી કઈ હાથમાં શાસ્ત્રો લઈ શકાય એટલી શક્તિ ન હોય, મંદિરે જઈ શકાય નહીં, એવી સ્થિતિ હોય તો જેને કે ખાટલે પડ્યા રહેતા હોય એને થાય કે નહીં? ફરીથી ધર્મ કોને કરવો છે? ખાટલા ને કરવો, શરીર ને કરવો છે, કોને કરવો છે? એમ વિચારને આત્મા હશે તો થશે. આ તો એક જલ્દી સ્વરાથી પ્રમાદમાં ન રહે પુરુષાર્થ કર, એના માટે એમ થાય કે વૃદ્ધાવસ્થામાં નહીં થાય. બાળપણ ખેલ ને ખોયાની જે શબ્દો આવે ને, એ એકચ્યુઅલી એના પુરુષાર્થની જાગૃતિ માટે. બાકી તો વૃદ્ધ અવસ્થા શું, મરણ ના છેલ્લા દશકા વખતે પણ પુરસ્કાર જાગૃત થયો તો થઈ શકે. અને એ અપેક્ષા એ બહુ જ કઠણ કીધું, એની અપેક્ષા એ કા કેવું છે, ત્યારે જયારે કરવું હોય જ્યાં કરવું હોય એ થઈ શકે. અને એટલે ઉતાવળ નથી આવતો, કારણ કે ગમે ત્યારે થાય ને, સમયનિશન ગમે ત્યારે થાય ને, મરણ પથારી હોય ત્યારે થાય કે ન થાય, થઈ શકે. વેરી ગુડ. પછી ક્યાં થાય, મંદિરમાં, ઘરે, ઓફિસમાં, કે જીન મંદિરમાં થાય, તીર્થસ્થાનમાં થાય, બધે થાય. એટલે બસ અમે તો બધે કરીએ છીએ, બધે તમે શું થાય. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાં, શું નામે સિદ્ધ એમના શબ્દો છે, તે માહિતી કાનો માત્ર ઓછો નથી. ઉલટાનું જ્ઞાની જો આપણને છૂટ આપે તો અમે તો લઈએ છીએ, ગમે ત્યાંથી લઈએ છીએ. અમે પેલા તને ગમતી લાઈન વાંચી, પણ પછીનો આગળ વાંચ્યું કન્ડિશન શું આપે, ફરક શું કરી, શરત શું મૂકી. એ દિવ્ય શક્તિ માન જે થી ઝંજી રહેતી, બંધન થી છૂટશે તો સમજે કે આત્મા નિર્દોષ પણ. અને બંધન માં રહેવું એ તો દોષ ની જાહેરાત છે. કોઈને જેલમાં કોઈ રોહિતો ની જાહેરાત છે, એને દોષ કર્યો છે, ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે. તો જો તું બંધન થી છૂટે તો માનજે કે મેં નિર્દોષ પણ જોઈ. બાકી તો દોષ વાળા અપરાધ વાળા છે, કાર્ય થયેલા. તો અહિયાં તત્વ નિર્ણય રૂપ ધર્મ થાય તો બાળ વૃદ્ધ પછી રોગી અને નિરોગી. વધારે સહેલું છે માં થાય તમને જશન, નિરોગી માં થાય ને, જો સીધું વાત આવે નિરોગી હોય તો જ થાય ને. માથું એકદમ ફાટ ફાટ થતું હોય, એક મિનિટ ત્યારે આપણે ક્યાં હતું, દુર્દય ની વાણસામાં ઘરે બેઠા. તો ભાઈ શું કામ નો થાય, એવું ભાઈ માથું દુખતું છું, પેટ માં એવું દુખતું છું બધું. એ વાત પ્રેક્ટિકલ, આપણે જો તમે થિયરી બોલ નહીં વાત કરો, પ્રેક્ટિકલ કરો. શું થાય, એકદમ ભૂખ લાગી હોય તો ઉપયોગ પ્રવચનમાં રહે, ખાવા જોઈએ. હા, ખાઈને પછી કરશું નિરાશ. એમ આપણો દોષ છે, અમારી એ ભૂમિકા છે કે રોગ હોય તો અમને તે ઉપયોગ નહીં આવી જાય. અમે ક્યાં મુનિદશા જેવામાં પહોંચી ગયા છીએ કે મુનિરાજ રોગ હોય તો ક્યાં કરે ન કરશું. શું નિર્ણય ને કરીએ તો શું છે, નિરોગી હોય, ખાધે પીધે સુખી હોય, બધું કઈ કામ દુર્દય એના માટે ખાસ છે. પ્રવચન નો ટાઈમ હોય ત્યારે ઘરમાં શું પૂછે, કઈ બધું કામ થઈ ગયું છે ને, બાકી કઈ નથી ને, તો હું બાકી કઈ કામ બાકી હોય છે એને તો પેલા કરવું પડે ને. રોગી કે નિરોગી, એવી રીતે ધનવાન કે નિર્ધન, શું કે છે. આમાં તો કેવું જ પડશે ને, શું છે, ધનવાન ન હોય નોકરી કરવી પડે તો 8 વાગે પહોંચવું તો પ્રવચન પહોંચે, નોકરી કરવા પહોંચે. પેલો પેલો સીધો જાત, સીધો જાત હોય, એક્સપ્લેનેશન નહીં. આજીવિકા માટે નોકરી કરવી હોય અને 8 વાગે પહોંચવાનું હોય તો અહીંયા પ્રવચન પહોંચે કે નોકરી સ્થાને પહોંચે, ક્યાંથી જઈ શકે. અહીંયા સાંભળવાનું મળે ને તમને દર્શન ક્યાંથી થાય. આખું આખી એક સ્વાધીનતા દેખાડે, પેલી એક દુર્લભતા સંયોગ ની અપેક્ષા, હવે એને શું દેખાડે, સ્વાધીનતા છે. તો ગમે ત્યાં ગયો હોય ત્યાં પણ તત્વ ચિંતન કરી શકે. ટ્રેન માં પહોંચતા 1.25 કલાક થાય છે, આ ડાવડા ફાફા માર્યા કરતા એને ચિંતન કરે કે ના, દરરોજ બદલાઈ જતું હશે સીન. મુંબઈ માં તો બહુ જ વિચાર શાંતિ છે, એના જ બિલ્ડિંગ આવે, એનો જ રોડ આવે, એનો જ બ્રિજ આવે, બધું જ આવે. શું ઉપયોગ બહાર પટકાવે તો 12 માં 3 મહિને જોતો ને કરશે, ત્યાં વખતે પણ ચિંતન કરીને કોને વાત. જીવનમાં એ રીતે વિચારે, રૂચિ હશે તો એને સમય મેળા વગર રહેશે. અને કોઈ કે મને ટાઈમ નથી મળતો એ એમ દેખાડે કે રૂચિ નો અભાવ. કોઈની પાસે 24 કલાક ટાઈમ ની લિમિટ છે, જેને જેમાં રસ એના માટે હંમેશા ટાઈમ અવેલેબલ છે. અને જો રસ નથી તો કોઈ એને ટાઈમ મળવાનો नेताया धनवानों के निर्धनों सुक्षेत्री तथा कुक्षेत्री कुक्षेत्र हो जहाँ बता हैरान करता हो बीजे प्रतिकूलता गणी हो सुक्षेत्र ले जा कम्फर्टेबल हो आ तो बढ़ू हो तो त्या इत्यादि सर्व अवस्था मा फरी शु शब्द वाचो सर्व अवस्था एट संयोग अवस्था आ जीवनी नहीं आवी कोई पण परिस्थिति होय आवो कोई संयोग होय अने तो पण कोण प्राप्त थवा योग्य छे तत्व निर्णय रूप धर्म तत्व निर्णय पण करी सके अने एना पछी अनुभव पण करे आवी परिस्थिति अने एटला माटे आम कहीने शुं अंते शुं सिद्ध कर्युं एमां तू बाना काढीश नहीं અમે તો હજી બાળક છે ને હવે તો વ્રત થઈ ગયા પેલા કીધું તો કરી લે બધું ગુરુદેવ ના પાર્ટનર એ કહેતા તો મને પેલા કીધું હોત તો પણ પેલા હું સિરિયન્સ માં જઈ ત્યાં સુધી તો વાત કરી દીધી હતી પોચે ન ખેડ્યું છે એટલે શું અહિયાં એ રીતે ન વિચારું ક્યારે કે અમે હવે વ્રત થઈ ગયા અમારાથી કઈ ન થાય અમે ગરીબ છીએ અમે રોગી છીએ એવો કોઈ પ્રકારના બાના ને ગમે એવી અરે નરક સાતમી નરક જેવી પ્રતિકૂળતામાં જો પામી શકે તો એની સામે તો કઈ જ નથી. એકવાર નાયરોબી એકવાર એટલે જયારે ગયા હતા ગુરુદેવ નાયક ત્યારે પ્રવચન માં એક વાત કરું ને કે તિર્યંશ માં સમય વ્યસન થાય નરક ને એમ ન લે તિર્યંશ માં તો એને મૂંઝવણ થતી હોય કે ન થાય બેસીને વચનામૃત માં છે ને મૂંઝવણ માંથી માર્ગ કાઢી લે તો એ તિર્યંત દશામાં હોય સમસણ માદીમાં ન જઈ શકતા એવા છે ત્યાં તો સમસણમાં જાય સમાધાન થઈ જાય પણ તિર્યંત છે પૂર્વના સંસ્કાર થી થોડી તત્વની ચીણ વિચારણા કરે પ્રશ્ન ઉઠે કે ના મૂંઝવણ થાય કે ના થાય તો સાચું શાસ્ત્ર વાંચે કોની પાસેથી એ સાંભળવા જો એ આવી સ્થિતિમાં મૂંઝવણ માંથી જો માર્ગ કાઢી શકે તો તું તો મનુષ્ય છો તને તો જ્ઞાની ગુરુ નો યોગ ક્યારે થતો તને શાસન નો યોગ મળ્યો છે તું ધારી શકે છે વાંચી તો તને કેમ ના એટલા માટે ક્યારે પણ બહાના છે ખરેખર ન કાર્ય કરવાના બહાના હોય અને કાર્ય કરવાનો પુરસાદ હોય તે મોટો આત્ર છે. કાર્ય ન કરવું હોય તો શું કાઢશે એ બાના કાઢશે અને કાર્ય કરવું છે તો એને શું હશે ઉત્સાહ ઉમંગ પુરસાદ. અહીંયા એ બધા દરેક સર્વ અવસ્થામાં પ્રાપ્ત થવા યોગ્ય છે. તેથી જે પુરુષ એટલે કોણ લેવું જે પુરુષ એટલે કોણ લેવું હું પોતે પાછા આત્મા કહીને કે આ બધા આત્મા એમ નહીં અહીંયા પુરુષ એટલે ભાઈની શરીરની દશા તો નહીં પણ અહીંયા આત્મામાં પણ કેવું કે પોતે પોતાના હિતનો વાંચક છે તેણે તો સૌથી પહેલા શું કરું પાપન પૂર્ણ કરું સૌથી પહેલા શું કરું પાપન કે પુણ્ય કરું
તો બીજું શું કરીએ
હવે એ તો ઘણી દૂર ની વાત પેલા શું કરવું પાપ કે પુણ્ય એકેની અત્યારના થોડી એવું થશે કે હવે અનુભવ તો છેલ્લે એનું ફળ આવશે પણ એ પેલા શું કરવું આમ છે ને સામાન્ય આપણને એમ થાય પેલા પુણ્ય તો કરવું કે નહીં એક આશ્ચર્ય છે જે અનંત વાર કરી ચુક્યો છે હજી એને એમ થાય કે પેલા કરવું કે નહીં બે ચાર વાર નહીં નરક કરતા જે ના અવતાર અનંત વાર લીધા તે પાપ કરીને ગયા હશે તો કેમ આવો હજી પ્રશ્ન આવે છે કે પેલા તો કરવું કે નહીં અનંત વાર કરવા છતાં આવો પ્રશ્ન કેમ ઉઠે છે એ જ દેખાડે અંદર માં કેટલો પક્ષ પડ્યો છે રુચિ પડી ફરીથી જુદું ફરક છે પુણ્ય હોવું જુદી વાત છે અને પુણ્ય નો પક્ષ જેમ સંયોગ હોવા જુદી વાત છે અને સંયોગ ની અધિકતા હોય સંયોગ તો પુણ્ય આધીન હશે તે શંકરો ના હશે કે જે સ્વધર્મ દેવો આવીને જેના પંચકલા હજી તો ચોથે ગુણસ્થાને ચંતે ઉજવે તીર્થંકર પ્રકૃતિ આવતી તો હજી કેવળ નામ થશે ત્યારે જ્ઞાન કલ્યાણમાં. એ પહેલા તો હજી તો ચોથું જ ગુણ સ્થાન છે. મુનિ દશા આવે એ પેલા હજી સત્યકલંક છે, પેલા છે મુનિ સકલંક. અને છતાં એ પુણ્ય છે જુદી વાત છે, પણ પુણ્ય નો પક્ષ ન પક્ષ શું ફરક છે? પુણ્ય અને પુણ્ય નો પક્ષ, પુણ્ય એ ચારિત્ર સંબંધી છે અને એનો પક્ષ છે એ શ્રદ્ધા સંબંધી છે. એવી રીતે બાહ્ય સંયોગ હો પુણ્યના તો પુણ્ય કારણે યોગ છે, એનાથી એનો દોષ નથી. એમાં તું એકાકાર થઈ ગયા, શુભ બુદ્ધિ કરે છે. તો તેને ફરીથી ચલી આ વાંચા આખો પેલો તો પલટો, શાના પેલો પલટો આ બતાવ્યો? પોતાના હિત નો વાંચ એમ કહીને પેલો પલટો શાનો થયો? પેલા ઈચ્છા દશા એ તો નિર્ણય બદલ. હજી તો તૃષ્ણામાં કઈક કમાવું છે, કઈક કરવું છે. ઈચ્છાની ભૂમિકામાં પણ વિકલ્પમાં પણ હવે તો કઈ નિર્ણય બદલ. મારે શું કરવું છે? મારે આત્મહિત કરવું છે કે સંયોગની પાછળ દોડવું છે? તો એને સર્વથી પહેલા તત્વ નિર્ણય રૂપ કાર્ય કરવું યોગ્ય છે. ટોટલમાંથી પણ નિર્ણય ની વાત કરી છે, તત્વ વિચાર ની મહિમા. એ વ્રતાદી નથી તો પણ એ સમય દર્શન નો કામમાં નો અધિકારી છે, અને એ સિવાય વ્રતાદી પાડે છે તો પણ નથી. અને 144 ગાથામાં શું લીધું? પ્રથમ શ્રુત જ્ઞાન ના અવલંબન થી જ્ઞાન સ્વભાવે આત્મા નો નિશ્ચય કર્યો. તત્વ નિર્ણય રૂપ કાર્ય પ્રથમ શ્રુત જ્ઞાન એટલે દ્રઢ શ્રુત ના અવલંબન થી તત્વ જીનવાણી સાંભળીને સર્વથી તલાપત. આ એક બહુ જ જરૂર છે. આજે પુણ્ય કરવો એ તો વાત અનંતવાર કરી ચૂક્યો છે. એ તો એની રૂપથી છે, પક્ષ છે, એટલે હજી વારે વારે યાદ. બાકી પહેલું કરવા જેવું શું છે? તત્વ નિર્ણય રૂપ કાર્ય. આ કાર્ય હોય છે આચાર્ય આપણને શું સમજે છે? જે 294 ગાથા કહે આત્મા ને બંધને જુદા જુદા કરવા એ સારું કામ છે. એની બદલે અહીંયા બંધ થાય એવા કામ કરી દે. કામ સોંપ્યું છે આપણને તત્વ નિર્ણય રૂપ કાર્ય જ. હવે કોઈને એમ થાય અમને તત્વ નો નિર્ણય તો આટલા વર્ષથી સાંભળીએ કહીએ છીએ એટલે આટલો નિર્ણય એવું નથી. અમને બધી ખબર છે, સમ્યક દર્શનની વિધિ ખબર છે, પછી મુનિ દશા કેવી હોય કેવડી નું છે. તમે કઈ બધી વાત તમે કહો તો અમે જવાબ કહી દઈએ. કરેક્ટ શાસ્ત્ર માં લખ્યું વર્ષો વર્ષ કહી દઈશું. આ શું દેખાડે? શું દેખાડે? કશું તને તેની અધિકતા લાગી તને જ્ઞાન ના ક્ષોક્ષમ ની ધારી રાખેલા ની તને અધિકતા લાગે. તને પ્રણમન ની કેમ અધિકતા લાગે? ઘરે રસ ભૂખ લાગી છે અને ઘરે રસોઈ સરસ મજાની કરી છે એમ વિચારશે કે મારે ખાવી? પ્રણમન ની વાત છે. જીવનમાં આ રીતે પહેલી જેને કે ને રાજમલજી જેમ અનુભવ ની મુખ્યતા થી વર્ણન કરે, કારણ કે જ્યાં સુધી એને ભવનું દુઃખ અને સ્વભાવનું સુખ એ હજી નિર્ણય નથી, વેદનથી જો નથી તો એ ઘણી વાર શબ્દો મારે. તો એ તત્વ નિર્ણય રૂપ કાર્ય જ કરવું યોગ છે. અને એના માટે પોતે આધાર આપે છે તત્વજ્ઞાન કરણી નો અધ્યાય 4 અને એનો શ્લોક 1. એમાં સરસ એમાં આપણને પેલું થશે એની નીચે એનો અર્થ જ વાંચીએ આપણે છે ને. તો પાને નીચે ફૂટનોટમાં છે ને અર્થ ઉપર જે લેખો છે ને એનો જ અર્થ છે. ચિદરૂપ આત્માનું સ્મરણ કરવામાં નામભૂષણ બચારે છે ને એમણે તત્વજ્ઞાન તરંગણી એ કર્યો છે. અને એમાં આ બહુ જ શબ્દ આવે ચિદરૂપ આત્મા. આત્માનું નામ જ શું આપી દીધું? ચિદરૂપ આત્માનું સ્મરણ કરવામાં નથી ક્લેશ થતો. પેલા સંસ્કૃતમાં સુભાષી તો આવતા એમાં એ જ્ઞાન ઈ શું છે? જ્ઞાનધન કેવું છે? જેમાં ભાઈઓ ભાગ માંગે, રાજા એના ઉપર ટેક્સ માંગે, ચોર ચોરી કરી જાય અને એને આચરવામાં ધનને આચરવામાં મુશ્કેલ પડે ને. જ્ઞાન ધર્મ એવું છે જેમાં કોઈ ભાઈઓ ભાગ માગે નહીં, રાજા એના ઉપર ચેક લગાડે નહીં, ચોર ચોરી ના જાય અને ક્યારેય બોજારૂપ નો હોય, સાચવામાં બોજારૂપ ન હોય તો પછી તને શું ધર્મ ગમે. એમ અહિયાં સિદ્ધરૂપ આત્માનું સ્મરણ ફરીથી અત્યારના આપણે કેવા છીએ, સિદ્ધ છે કે સંસારી? જેવા ને અમે સિદ્ધ છીએ છે, સિદ્ધ છીએ કે સંસારી? કોના જેવા એમને, સિદ્ધ છીએ કે સંસારી છીએ? એટલે રિયલ નથી સંસાર, રિયલ નથી. ના ના ના, ઉપમા આપી એટલે ખરેખર નથી ને. આપણે મનોજગતિ માં છીએ, રાગી દેતી બધી ખાલી કહેવાની વાતો છે ને, ઘીના ગળા જેવું છે ને. બધામાં એ ઘીના ગળા જેવી થઈ ના કરવું, એક સદભૂત વ્યવહાર પણ છે અને એ ઉત્તેજન છે. તો જીવનમાં ફરીથી આ આખું વિસ્મત થવું જોઈએ. હવે હું સંસારી છું, મનુષ્ય છું ને સંયોગ વાળા છું એ પણ નહીં, હું કેવો છે? છિદરૂપ આત્મા. શું આખું આખું વિચારસરણી છે ને, વિચારસરણી થિંકિંગ આખું બદલાવ એનો અર્થ. અભિપ્રાય બદલવા પહેલા વિચારસરણી બદલવી પડે. આખું પેલી આ કઈ ભૂમિકા છે, આખી વિચારણા. વિચારણા બદલશે તો ક્યારેક પ્રત્યેક અનુભવ તરફ નો પુરસાદ જાય. તો છિદરૂપ આત્માનું સ્મરણ કરવામાં, યાદ કરવામાં કે છે નથી ક્લેશ થતો. એવું નથી, પછી તો વારંવાર બોલે રાખે માથું દુખે સંસારમાં. અહીંયા સ્મરણ કીધું છે, કોઈ ખાલી શબ્દોથી નહીં, પછી રામ રામ માં મરા મરા ક્યારે થઈ જાય ખબર ન પડે એની વાત નથી. અહીંયા આ બધું બહુ જ જુદું છે. આખું જગતમાં આવી રીતે આખું શરૂઆત તેનાથી કરાવે, શબ્દોથી રખાવે, કાં તો કઈક આકાર બદલીને દેખાડે ને કઈક બીજું દેખાડે. આખું જૈન દર્શન હજી તો ઓલા 5 ચિત્રી થી જ દેખાડે, જ્યાં રૂપી સુધી જ લઈ જાય. એનાથી આગળ હવે મનના સંબંધમાં અરૂપી સુધી જ લઈ જાય. આખો બેઝ જે છે ને એ પણ એક છૂટકો એ ફરક પડે છે. ઓલા 5 મિનિટના કોઈ ને કોઈ વિષય દ્વારા રોકી શકે એના તરફ. અહીંયા કે છે હવે એને તો છોડ, મનના સંબંધમાં હવે એક અરૂપી થતો. તો ચિદરૂપના સ્મરણમાં નથી ક્લેશ થતો, નથી ધન ખર્ચવું પડતું. નહીં સીબીમાં જાય તો એને પેલા રજીસ્ટર કરવાનું, એને પૈસા આપશે ને બધું. આખો શું હોય પેકેજ, પેકેજ હોય ને. અહીંયા કે છે ગુરુજી ના પ્રવચન સાંભળવામાં શું કરવું પડે, ધન ખર્ચવું પડતું. તને જેનો અધિક બહુ રાગ ને છે ને એ ખર્ચવું પડતું નથી, દેશાંતરે જવું પડતું નથી. જવું ના પડે, મુંબઈ થી સોનગઢ આવવું પડે. અરે ગુરુજી ની વાણી સાંભળવા માટે પછી સીધું છું, અરે દેશાંતરે નહીં, હવે તો ઘર બેઠા આવલામાં સીધું મળી જાય. અને એમાં હવે શું 2 GB 3 GB ફ્રી આપે છે, કઈ ઊંઘું નહીં પડે. જો એને કરવું છે તો દેશાંતરે ક્યાંય નથી દેવાની, કઈ નથી, એના માટે જવું પડતું. જ્યાં છો ત્યાં, જેવી સ્થિતિમાં છો તેવામાં અને જે સમયે, આટલું તો સહેલું કરી દીધું. ભલે વિજ્ઞાન બીજી રીતે ખરાબ કરી, આપણે આપણામાં ચાર રીતે કે જ્યાં બેઠા હોય જેવું હોય આપણે ગુરુની વાણી તેમના જ અવાજમાં સાંભળી શકીએ, શાસ્ત્ર વાંચી શકીએ છીએ. નથી દેશાંતરે, દેશાંતરે એટલે જ્યાં છો ત્યાંથી બીજે જગ્યાએ નથી જવું. નથી કોઈ પાસે પ્રાર્થના કરવી પડતી, લાચારી કરવી પડતી નથી. આટલું સહેલું છે અને એટલે જ અમને કોઈ ચિંતા નથી. આવું સરળ સહેલું અમે જમે ચારે કર્યું, ઓલું અઘરું કામ છે. પરગ્રહને પોતાના કરવા એ કેવું કામ છે, કેવું કામ છે, અશક્ય છે. પરને પોતાનું કરવું એ અશક્ય છે કે અઘરું છે, અસંભવ છે ને. અને એટલા માટે જ અમે અસંભવ કરીને દેખાડ, ઓલું પોસિબલ તો બધા કરે એમાં આવું છે. કાળા માથા નો માનવી શું ના કરી શકતો છે કે નહીં? અમે અસંભવ ને પણ આજ પેલી મિથ્યા માન્યતાથી ઉપાડ કરી છે. અસંભવ ને સંભવ કરી શકે તો અસંભવ કીધું શું કામ? પોતાની મતી કલ્પનાથી કેવો ભટકે છે, પોતે પોતાના વિચાર કરે ને પરિણામો નો, તો પોતાને ખ્યાલ આવે કે હું વિપરીતતામાં કેમ પડ્યો છું. અહિયાં કોઈની પાસે લાભ થયા બહુ જરૂરી છે. જગત માં કોઈ પણ લેશો લાચારી પહેલી જશે. કોની હશે પહેલી? ઈશ્વર. ભગવાન મારું ભૂલું કરી લાચારી છે. કદાચ જૈન માં આવ્યા તો કર્મ આગળ જરા અંતરાય કર્મ જરા ઢીલો પડી જશું. નાનાવણી કર્મ ની કર્મ દહન ની પૂજા કરી લઈએ. અરે આવો સ્વાધીનતા નો માર્ગ. તારે નથી કોઈની લાચારી, નથી કોઈનો ભય. પ્રાર્થના કરવી પડતી નથી, નથી બળનો ક્ષય થતો. કોઈ પણ બળ, મન વચન કાય બળ, કોઈ પણ બળ તારે એમાં એવું નથી કે અહીંયા ઓલા ઉપવાસ આદિ કરવા પડે ને કઈ મસ્ત થશે, બળ બીજું કઈ વાપરવું. બળ નથી ક્ષય થતો, નથી કોઈ તરફથી ભય કે પીડા નથી. જો બે વાત સરળ છે, નથી કોઈની લાચારી અને નથી કોઈનો ભય. આમ કેમ હશે? પેલું તો લાચારી અને ભય હશે તો ઉપયોગ બહિર્મુખતા માટે, તો સાધના નો અર્થ શું? સાધના વગર બહિર્મુખતામાં પડ્યા છે, અને સાધનામાં પણ લાચારી અને ભય કરીને બહિર્મુખતામાં. તો એ ક્યારે પણ લાચારી કે ભય હશે તો ઉપયોગ કેવો હશે? સ્થિર કે સ્થિર? દરેક અનુભવ્યું હશે ભય. કીધું ભાઈ આજ તો ગમે ત્યારે સાયક્લોન આવવાનું છે, ગમે ત્યારે વાસી આવવાના છે, તો શું ઉપયોગ ક્યાં જશે? આજ નિશ્ચિત આપણા ઘરે રાતના ચોર આવવાનો છે, નિશ્ચિત કીધું. તો શું પણ આપણે ગોદડો ઓળીને સુઈ જશું? બોલો શું પણ બોલો. કદાચ સુતો હશે, ચાર વાગે આવું હશે ત્યાં સુધી. કારણ કે આપણે ક્યાંથી હશું? આ એક બહુ સિમ્પલ છે. ભય, ભય અને લાચારી એ શું કરાશે? સારા ઉપયોગને ક્યારે સ્થિર જ થવાનું, અને ઉપયોગની સ્થિરતા નથી તો શરૂઆત નથી. ભલે પછી ઉપયોગ બહિર્મુખતામાં જાય, પણ એક વાર તો ઉપયોગની સ્થિરતા કરવી જ પડશે. તો કોઈ તરફથી ભય કે પીડા નથી. વળી તે સાવધ્ય નથી. સાવધ્ય નથી એટલે પાપ નથી. એમાં કોઈ પાપ નથી થતું. દ્રવ્ય પાપ કે ભાવ પાપ કોઈ નથી થતું. એમાં કોઈની હિંસા નથી. ઉલટાનું આત્માને તો જીવાડીએ છીએ. તો પાપ નથી, નથી રોગ કે જન્મ મરણમાં પડવું થતું. આ એક બહુ જ ભય ન લાગતો. શરીરનું ધ્યાન નહીં રાખી અને તત્વ અભ્યાસમાં રહેતું, શરીરથી વેદજ્ઞાન કરતું, તો શરીર રોગી રહે કે નિરોગી? રોગી જ રહે ને. વેદજ્ઞાન કર્યું, શરીરની દરકાર જ નહીં. શરીરનું જે થવાનું એ થાય, મારે તો આત્મા જોવે છે. તો શરીરનું શું થાય? શું જે એમ કઈ જે થવાનું હોય થાય. શરીરની ધ્યાન રાખીએ, કેર લઈએ તો વ્યવસ્થિત છે. શું શું લાગે છે? કઈ ધરમ કરે એટલે કઈ સારું થયું કઈ નથી. એટલે તો ઓલું ધ્યાન રાખીએ તો નિશ્ચિત સારું રહેશે ને. હજી તો શું શું અઘાતી કર્મ ના નિયમ ની પણ ખબર નથી. ઘાતી કર્મ નું પરિણામ નિયમિત વાત દોડની રહી. અઘાતી કર્મ ના નિયમિત આવી રચના થાય એ સ્વીકારમાં નથી. એનાથી કઈ તને રોગ પણ નહીં થાય. એક વાત ફરીથી, ચાલો કોઈ કઈ કરીએ અને રોગ થાય. અરે રોગ થશે તો તે વખતે સમાધાન કરવાનું બળ હશે. બે પ્રકાર હોય. શું હોય બે પ્રકાર? કાં તો સાતા નો ઉદય. તને રોગ નો ભય છે ને, તો કાં હોવો જોઈએ સાતા નો પુનઃ ઉદય, અને કાં તો જ્ઞાન માં સમાધાન. હવે આપણે આજની વાત કરી છે, સાતા નો ઉદય લાવો છે કે જ્ઞાન માં થાય? તો શા માટે પ્રયોગ નથી કરતો? ભય સુખમ નિરંતર રાખે છે. રોગ થઈ જાય આ બધો ફાટી નીકળે છે. સંઘમાં વહેલો મોડો તો થવાનો, બધાને આવવાનો. વસ્તુ વસ્તુ બધું ભલે અહીંયા તમારે કોઈ નથી, પણ બહાર ના આવીને ચલાવશે ને બધું થવાનું ને. ફરીથી આ એક બહુ જ જીવનમાં નથી. પ્રતિકૂળ સંયોગ નથી જોતા તો અસાતાનો ઉદય ન મળે તેવા પાપના પ્રયાસ કરીશું. અને હવે જો ભૂતકાળમાં એવા થઈ ગયા છે અને ઓલો ઉદય આવવાનો નથી. જો પરિણામ કહેવાય તો નિશ્ચિત પણ આવે. તો એ ઉદયમાં આવે એ પેલા જ્ઞાન નું બળ એટલું કહી લઈએ કે ગમે ઉદય પ્રસંગે સમાધાન કરાય. અહીંયા રોગ કે જન્મ મરણ માં પડવું પડતું, એટલે જન્મ મરણ ના દુઃખ માં તો આવા છિદ્રુપ આત્મા નું સ્મરણ તો જન્મ મરણ માં પડવું જ નહીં. પણ કારણ છે, કારણ છે જન્મ મરણ જેનાથી થાય એવા સુવાસુ ભાવ થી તો શું ભીન પડવાનું. એનાથી ભીન એવા છિદ્રુપ નું શરણ લીધું છે, એનું તો સ્મરણ કરે છે. અને નથી કોઈની સેવા કરવી પડતી ખરા દિન સાંજે હોય દીક્ષા લે હો સિદ્ધિ વધા કરતા લગવો સમજે ગોચરી કરી આવજે ને આ કરી આવજે. ગુરુદેવ માટે એમના ગુરુએ કેવા સરસ સરસ વાર્તા. અહિયાં એ કોઈની સેવા એટલે લાચારી સેવા કરી નથી. આવી કોઈ મુશ્કેલી વિના ચિદરૂપ આત્માના સ્મરણમાં ઘણું જ ફળ છે. આટલું બધું દેખાડી દીધું, કોઈ તકલીફ નથી, ઉલટાનું ફળ ઘણું છે. માઇનસ કઈ નથી અને પ્લસ જ છે બધું. એ જશું જે બોલવાનું કે તું ધંધો કર, ખોટ એટલી મારીને નફો એમાં આપણે ભાગી જાય તો એને શું થાય. એને એ ધંધો કરવાનું શું કામ? નિશ્ચિત એમ સિદ્ધરૂપ આત્માનું સ્મરણ કર. અહીંયા કહે છે નિશ્ચિતપણે તને કોઈ પ્રતિકૂળતા દુઃખ નથી, ઉલટાનું તને તો હિતનું કારણ પણ તો કોણ ન થાય. એ એવરીથિંગ ટુ બી ગેઇન એન્ડ નથિંગ ટુ લૂઝ. સપોઝ તને તેની ચિંતા છે તો એ કોઈ આવી કોઈ મુશ્કેલી વિના ચિદરૂપ આત્માનું સ્મરણ ઘણું જ ફળ છે. તો પછી બુદ્ધ પુરુષો તેને કેમ આદરતા નથી? બુદ્ધ પુરુષો તો આદરે છે. અહીંયા કેમ લીધું બુદ્ધ પુરુષો? બાય થી લૌકિક ડાયો કહેવાય, કઈક સમજણ પડી છે તો કેમ નથી કરતો? બાકી બુદ્ધ એટલે ખરેખર જ્ઞાની પુરુષો એ તો આવું સિદ્ધરૂપ નું એનું સ્મરણ શું અનુભવમાં છે. અહીંયા તો આપણને કઈ તો લૌકિક ડાયો કહેવાય, સમજુ કહેવાય. આમ તો કિરના મને કઈ બે વાર કેવું નહીં, મને એક વાર માં ખબર પડી જાય છે. હું તો કોઈને પગની પાણી થી ઓછી જાવ સાંભળ્યા છે. આવી જો તારી ચતુરાય છે, ડાયો પુરુષ છે, બુદ્ધ એટલે સમજ્યું છે, દાપણ વાળો છે, તો આવું કેમ કાર્ય કરતો નથી? એ રીતે એમાં આપણને સેવા કરી છે. જ્ઞાન સ્વરૂપ ચીજ એટલે જ્ઞાન, અને જ્ઞાન પછી સાથે અવિનાભ આવી એ હોય છે. એ રીતે આવું જે છે આખી બે જે છે ને એમાં તત્વ જ્ઞાન કરી અધ્યાય થતો, અને એ બે ગાથા ગણીને એક જ ગાથા કરીને એ ચારેય લાઈન નો આ આપણને અર્થ થઈ દીધો. હવે પોતે જે આગળ થશે વળી એટલે ગુજરાતી શું કહે ફરીને, ફરી એટલે બે ગામ એવી રીતે નહીં વાળવું વળી તો વળી એટલે પ્લસ. આ સિવાય એને અનુરૂપ હજી બીજી પાસે વળી એટલે હજી પ્લસ, હજી એના વિસ્તાર આગળ જે તત્વ નિર્ણયના સન્મુખ નથી થયા. જો પેલું તોલામાં શું કીધું? પેલો તો તત્વ નિર્ણય કેવો, એ નિર્ણય નથી કર્યો, નિર્ણય કરીને પ્રમાદ કરીને સન્મુખ નથી થતો. થોડું વાર છે ને હા ના ના તો કરવા જેવું છે, કરવા જેવું છે બધું સાંભળે રાખે, પણ હજી શું છે પ્રમાદ સેવીને એનો એક જાતનો પ્રયત્ન નથી કરતો. એની માટે કે એ નિર્ણય કર્યો પણ તત્વ નિર્ણયની સન્મુખ નથી થયા. સન્મુખ એટલે એ તરફનું એને જો નીચે અર્થ આપ્યો છે વલણ એટલે એ તરફને એનો પ્રયાસ પ્રયત્ન રૂચિ છે ને એ તરફ વલણ એટલે કહે એ તરફ ઝુકાવ ઝૂકવું થતું એમ એની કોઈ અધિકતા નથી. ફરીથી આપણા માટે બધી જ વાત લીધી અહીંયા સુધી પહોંચ્યા ને હવે ના ગુરુદેવ કહે છે એટલે તત્વ નિર્ણય તો વાદે તો કરણ બધું, પણ શું થાય હમણાં ટાઈમ ઓછો મળે છે અમારા બીજું છે તો એનો આમ થોડો ઘણો પણ હજી સન્મુખ એના માટેનો પ્રયત્ન છે, પ્રયાસ નથી થતા. તેમને આ શું આપે છે? ઓલંબો એટલે શું છે? હોય ઠપકો, આ સાવ કાઠિયાવાડી શબ્દ છે. ઓલંબો એટલે ઠપકો આપે છે. એક બહુ જ વિચાર જેવો છે, નાની નો ઠપકો પણ કરુણાથી ભરેલો, જ્ઞાની પણ સપો આપે એ આપે છે ને. હે અંધ, 14 બોલમાં અંધ કહીને બોલાવે છે. કેવી રીતે? પશુ પશુ બીજે અંધ પણ એવો આવે. તમે એ અહિયાં કળશ ની અંદર આવે છે ને કે તમે એ આ તરફ આવો, આ તરફ એ તરફ ક્યાં જાઓ છો? જ્ઞાની નો છપકો પણ કરુણા થી એ ભરેલો હોય છે, એને અલંબો આપે છે. એમાં મોક્ષના પ્રકાશ માં એ આધાર આપ્યો છે. એમાં એનો પણ નિકાસ લઈએ. ગુરુ નો યોગ સ્વાધીન મળી શકે એમ હોવા છતાં છે ને, કાંઈ જીણે ગુરુ જોગે જીણ સુણંતી, સાહીણે ગુરુ જોગે. કે ગુરુ નો યોગ સ્વાધીન એટલે આમ સીધો મળી શકે એમ, સામે જ મળી શકે, હોવા છતાં જેઓ ધર્મ વચનો ને સાંભળતા નથી. સુણંતી એ ધર્મ વર્ણવી, ધર્મ ના વચનો ને ન જીણ ન સાંભળતા નથી. ફરીથી જેને યોગ મેળ્યો જ નથી એની તો વાત નથી. જેને યોગ મેળ્યો છે, યોગ મેળ્યો છે પણ બેરાસ આવી ગઈ છે એવાની પણ નથી. યોગ મેળ્યો છે, ઇન્દ્રિય સલામત છે, ચક્ષુ ઇન્દ્રિય કર્ણેન્દ્રિય બધું એમના તો પુણ્ય એટલે બધે યોગમાં પહોંચાડી દીધા. શું થાય? ડેલી હાથ દે આવ્યો, ડેલી હાથ પાછો આવ્યો. જેમ કે ને અલાભાઈ ને પણ મળવા જજો એના ઘરે હશે, ઘરે ગયો ત્યાં ડેલી હાથ દઈ આવ્યો. ત્યાં મુજે એમ ન હોય કે ડેલી હતી તો અવાજ કરીને બોલાવું તું એમ. તો તમે કીધું જે આવ્યો તો ડેલી હાથ દઈ આવ્યો. એમ એમ નથી. અહીંયા તો કે ગુરુ નો યોગ સ્વાધીન મળશે કેમ હોવા છતાં જેવો ધર્મ વચનો ને સાંભળતા નથી તે કેવા છે? દુષ્ટ અને દુષ્ટ છે. દુષ્ટ છે ધિક્કારવા યોગ્ય છે, દુષ્ટ છે અને કેવા છે? દુષ્ટ. આટલું બધું અમે તો સાંભળીએ છીએ, અમે તો રેગ્યુલર 3 વાર અમે બીજા તો આવતા નથી. અમે તો ભલે તડકો હોય, ગરમી હોય, વરસાદ હોય, 3 વાર નાચું ને હાચું. અમે તો ઘરે સાંભળીએ છીએ, અમારે તો બીજું કઈ નહીં. અમે તો 5-6 કલાક તો થઈ જાય, અમારે તો સાંભળવામાં પસાર થઈ. એ દેખાડે છે તો શું થાય? અમે તો સાંભળ્યા, અમારો દિવસ પૂરો થયો. દિવસ પૂરો કરવામાં શબ્દો પ્રયોગ પણ એના ભાવને જાહેર કરી દે. અહીંયા એક બુજ અને એ બુજ ચોથી ગાથામાં એટલા માટે લીધું છે. શ્રુત નું છેલ્લું ફળ શું કહ્યું? અનુભવ. અનુભવ સુધી પહોંચ્યો નથી તો સમજી લેજે સાંભળવાનું સાર્થક પણ છે. સાંભળવાનું સાર્થક પણ શું છે? એવું પરિણમન થવું જોઈએ. અહિયાં જે સાંભળતા ને આ તો હજી સાંભળતા પણ નથી, તેઓ દુષ્ટ ને દુષ્ટ વાળા છે. અથવા એ લોકો કેવા છે? સુભટ છે. સુભટ છે એટલે બહાદુર છે. આ બહાદુર કેવાય? હા, બહાદુર કેવાય. નાની દરપો છે, અમે તો બહાદુર છીએ. જે સંસાર થી ભવ પરિભ્રમણ થી જન્મ મરણ થી નાની દયા છે અને અમે તો બહાદુર ની જેમ આવી જાવ. ગમે ભાવ આવશે આગે આગે દેખા જાયગા. અરે દેખા જાયગા શબ્દ બોલવાનો યોગ પણ તારી નહીં રહે ત્યાં પહોંચી જાય. યાદ રાખજે, જેને જ્ઞાન્યો ભવ ભયથી પરિચિત. યોગકાર માં આવે શરૂઆતમાં જે કહે છે કે જ્ઞાન્યો કેવા, અને પોતે લખે કે અમે ભવ ભયથી પરિચિત. આ બધું કામ અમારે દયા છે. તો અહીંયા અથવા જેવો ભવ ભય રહે, ભાવ એનો ભય અને એના માટે નિયમ સાર માં શું છે? ભયના ભયને ભેદનારા એવા ભગવાન પ્રત્યે જો તને ભક્તિ નથી તો સંસાર સમુદ્ર ની મધ્ય માં રહેલા મગર ના તે અહિયાં ભજે. અથવા જે સંસાર ભયથી શ્રી ચેતંકર આદિ દયા તેમના થી નહીં ડરનાર કેવો છે? ઊંધો સુબોટ છે. એ રીતે કોઈ વિચારવો જોઈએ. સાતમી નરક કોણ જાય ને મોક્ષ કોણ જાય? વ્રજવ્રત નારાયણ સંત છે, એ સિવાય કહેવાય છે પુરુષાર્થ. આવો ઉત્કર્ષ બીજો પુરુષાર્થ નહીં, બે એક્સ્ટ્રીમ પુરુષાર્થ. આ બાજુ સાતમી નરક નો અને એ પણ શું પડશે, પણ ઊંધાઈ માં છે ને. આ કેવા છે? સવળાઈ માં છે, કઈ મોક્ષ જવાનો પુરુષાર્થ કરે છે. તો આ રીતે એમને ખાસ આ વાત આપણને બે આધાર આપીને કીધું કે અંતે તું તત્વ અભ્યાસ સુધી પહોંચી, તત્વ નિર્ણય સુધી તું એ પહોંચી જશે. તો એ રીતે મોક્ષ માર્ગ પ્રકાશ નો માથી અધિકાર આપી. હવે કોને રચયિતા એ નહીં લખ્યું હોય, એટલે ખાલી મોક્ષ માર્ગ પ્રકાશ જ લખ્યું, કોણ રચયિતા છે એ નથી લખ્યું. બોલો તો તત્વજ્ઞાન પ્રાણી લખ્યું છે આ રીતે, એટલે જ કોને લખ્યું છે એ ખબર નઈ. પરંપરા થી કઈ મળ્યું હોય એટલે એ રીતે, પણ સારું છે એટલે લખ્યું છે એમ. એમાં તો ત્યાં જે શાસ્ત્ર અભ્યાસ દ્વારા તત્વ નિર્ણય તો કરતા નથી. આ પણ એક સરસ પોઈન્ટ છે જે 144 વ્યાખ્યાનમાં લખ્યું, પ્રથમ સૂત જ્ઞાન ના અવલંબન થી પ્રત્યક્ષ જ્ઞાની ન હોય તો શાસ્ત્ર અભ્યાસ, અથવા જ્ઞાની પ્રત્યક્ષ જુઓ છે એમણે કહેલું પ્લસ શાસ્ત્ર. આવું શું કામ? આ નિયમ શું કામ? આવું કોઈ કે અમે તમારી રીતે અમે વિચારીએ છીએ, નક્કી કરીએ, અમને અમારી તર્કમાં અમારી મતી કલ્પના સ્વચ્છંદતા છે. શ્રીમતી એને શું છે? સારી સ્વચ્છંદતા. એ મતી કલ્પના થી સાધન ના થાય, મતી કલ્પના થી વિપરીતતામાં ક્યારે ચાલો જાય ખબર નહીં પડે. તને એમ લાગે કે આ મારો તર્ક એ કદાચ ખુશ અર્થમાં નથી, કેવી રીતે કરી શકાય? જો મુનિ દશા હોય એમાં 28 મંગળ હોય કે ન હોય? કદાચ કે ન હોય, નિયમથી હોય, નિયમથી હોય છે ને. એટલે તમે કહીએ છીએ શુભ રાગ સુધી કામનો છે. નગ્ન દશા હોય છે ને કે હોય કે ન હોય, નિયમ નહીં. તો અમે તો કહીએ છીએ શરીરમાં પેલા વસ્ત્ર પાત્ર છોડવા પડશે. આ એનો શું છે? તર્ક છે કે કુતર્ક છે? શા માટે? જેની સાથે અવિનાભાવી એક સંયોગ રૂપે છે, પણ પ્રણવન રૂપે નથી. એક અવિનાભાવી રૂપે એક છે બાહ્ય રૂપે, પણ ખરેખર તો જો એવું જ જો હોત તો જે જે દ્રવલિંગી છે એ નિશ્ચિતપણે પાણે તો મોક્ષમાં આવ્યું. એટલે બાહ્યમાં અવિનાભાવી રૂપે છે પણ પ્રણવનમાં રૂપે નથી. પ્રણવનમાં તો શું છે? મુનિ દશા, એટલે ત્રણ કસાયના અભાવની વિતરા. તો એ રીતે છે, ઓલું નો ડાઉટ છે, પણ કેવા છે? સંયોગ રૂપે કે ભૂમિકા ના વિકલ્પ રૂપે. નહી તો આ વાત તર્કમાં વયા જતું ખબર નહીં પડે આપણને. કારણ આનું યોગ વાંચી લીધું હોય, નાના વણીના ઉદયથી જ્ઞાન આચર્યથી. અમે તો શાસ્ત્ર પણ અને એ રીતે બહુ જ વિચારવા જેવું છે. નિશ્યાભાસી અને વ્યવહારાભાસી ને ઉભ્યાભાસ કણી લઈએ, એ કેવા હશે? જૈત નિશ્યાત્વમાં હશે કે તેમાં હશે? કુમત માં હશે કે તેમ? તો જીન મત માં આવીને ખોટું થોડી જ નહીં જીન વાણી. અરે એ જ મોટો ફરક છે. લખનાર ના અભિપ્રાય સુધી ન પહોંચે ને પોતાના શબ્દ લીધા જ્ઞાની ના ને અભિપ્રાય રાખો પોતાનો. એ રીતે અહીંયા સૌથી પહેલું શું કહું છે? શાસ્ત્ર અભ્યાસ દ્વારા તત્વ નો નિર્ણય. શાસ્ત્ર માં જે રીતે લખ્યું છે, જે રીતે કહ્યું છે, એ રીતે એનો અભિપ્રાય સ્વીકારીને તત્વ નિર્ણય સુધી પહોંચવું એ એનો વિચાર છે. Thank you.